તારીખ 14/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 513 અને 514 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 298.
સ્વરૂપ કહ્યું છે, આત્મા જે નાયક ભાવ સ્વરૂપ છે, એ નાયક ભાવે સદાય એમને એમ રહે છે. જ્ઞાયક તો સદાય જ્ઞાયકપણે જ રહે છે. અવસ્થાના શુભાશુભ ભાવો તેનાથી જ્ઞાયક તત્વ લેપાતું નથી. જ્ઞાયક તત્વને એ શુભાશુભ ભાવો સ્પર્શતા નથી. બંને ભાવોની મર્યાદા પોતપોતામાં છે. શુભાશુભ ભાવ પોતાની પર્યાયની મર્યાદામાં ઉત્પન્ન થઈને લય થઈ જાય છે. જ્ઞાયક ભાવને એનો સ્પર્શ થતો નથી. પોતે જ્ઞાયક ભાવે છે, અહીંયા એમ કહેવું છે કે પોતે આત્મા પોતે તો જ્ઞાયક ભાવે છે, એ કંઈ શુભાશુભ ભાવે નથી. અને પોતાનો શુભાશુભ ભાવ છે એ કોઈ જ્ઞાયક ભાવે થતો નથી. તેથી અહીંયા એટલું વિશેષ કહેવું છે કે જો આમ વસ્તુ સ્થિતિ છે તો પોતાને પોતાના સ્વરૂપનો, પોતાને પોતાના જ્ઞાયક ભાવનો અનુભવ થઈ શકવા યોગ્ય છે. ભલે અવસ્થામાં શુભાશુભ ભાવ થાય છે અને અવસ્થામાં જે ભાવ થાય છે તેનો અનુભવ થાય છે, તો પણ પોતે જ્ઞાયક ભાવ છે શુભાશુભ ભાવ રૂપે નહીં થતો હોવાથી, જો પોતાનું લક્ષ્ય કરે અને પોતાને સન્મુખ વળે તો પોતાને પોતાનો અનુભવ થઈ શકે છે, થઈ શકવા યોગ્ય છે. ભલે અનાદિકાળથી, તો વાત લીધી છેલ્લી નીતિમાં, એ જ વાત છે કે ભલે રાગાદિ અનાદિ ના હો પણ આત્મા તે રૂપે કદી થયો નથી. અને અનાદિ પાછળ ગમે તેટલો કાળ રાગાદિનો સદભાવ રહેશે તો પણ આત્મા જ્ઞાયક ભાવ તે રૂપે થશે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. પોતે શુભાશુભ ભાવ રૂપે થયો હોવાનું માને તો એનું માનવું મિથ્યા છે. એમ માને તેથી એમ થઈ જાય એમ તો છે નહીં. હીરાને કાચ માને તો કઈ હીરો કાચ ન થાય, અને કાચને હીરો માને તો કાચ હીરો ન થાય. માન્યતા કોઈની અવળી સવળી માન્યતા ગમે તે હો, વસ્તુ તો વસ્તુના સ્વરૂપે રહેશે. વસ્તુ કઈ બદલાશે એટલે એ દલીલ પોતે જ મૂકી છે ગુરુદેવે કે ભલે રાગાદિ અનાદિ ના હો પણ આત્મા તે રૂપે કદી થયો નથી અને તે રૂપે કદી. હવે આ મંદિરમાં જોવાનું છે કે આ જે શુભાશુભ ભાવ થાય છે એમાં જ્ઞાયક આત્મા જુદો રહે છે કે જ્ઞાયક આત્મા એ રૂપે થાય છે. પોતાના આત્મા સામગ્રી કે આ જ્ઞાયક આત્મા શુભાશુભ ભાવ રૂપે થાય છે, કેમ કે શુભાશુભ ભાવ તો વિલીન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. હું જાણનાર તત્વ છું એ તો જાણનાર પણ એમને એમ સદાય રહું છું. મારું જાણવું 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 સદાય ચાલુ રહે છે. એવો જાણનાર જે ભાવ છે એ જાણનાર સ્વભાવ કદી મટતો નથી. શુભાશુભ ભાવ મટી જાય છે એ એમ સૂચવે છે કે જ્ઞાયક ભાવ છે, જાણનાર ભાવ છે, એ શુભાશુભ ભાવ એ કદી થતો નથી. આ ઉપરથી તેથી એટલે આ ઉપરથી તેનો તને અનુભવ થઈ શકશે એમ વાત કરવી છે. ગુરુદેવને જે વાત કરવી છે એ વાત કરવી છે કે તેથી તેનો તને અનુભવ થઈ શકશે. અનુભવ થવાની પૂરી શક્યતા રહેલી છે. તું પ્રયત્ન કર, પુરુષાર્થ કર તો તને જરૂર અનુભવ થશે, કેમ કે એ કોઈ અશક્ય વાત નથી. વ્યવહારી જીવ અથવા અજ્ઞાની જીવ કર્તૃત્વ બુદ્ધિમાં ઊભો છે, તેથી પુરુષાર્થ આદિના વિષયમાં આદેશાત્મક ઉપદેશ છે કે તું દ્રષ્ટિ કર, તું પુરુષાર્થ કર, તું જ્ઞાન કર વગેરે. છતાં એમાં ક્યાંય કર્તૃત્વ ભાવ સ્થાપવો છે, ક્યાંય એમાં કર્તૃત્વ ભાવનો આશય રહેલો છે એ વાત હરગીજ નથી. ભાષાનો ધ્વનિ એવો છે કે આમ કર, આમ કર. એક બાજુથી એવો ઉપદેશ આવે કે આમ કર, આમ કર, આમ કર, આમ કર. કરવા યોગ્ય કરવાનું કહેવામાં આવે, નહીં કરવા યોગ્ય તે નહીં કરવાનું કહેવામાં આવે. આમ કર અને આમ ન કર એમ બે વાત કહેવામાં આવે. તેમ છતાં બીજી બાજુથી એમ પણ કહેવામાં આવે કે ખરેખર કોઈ કરવાનો આશય નથી, કે તું કર્તૃત્વ ભાવે કાંઈ કર એવો તો કોઈ આશય નથી. જે કાંઈ થાય છે તે સહજ થાય છે. સહજ જે કાંઈ અવસ્થા થાય છે એમાં કર્તૃત્વનો દોષ સૌથી મોટો છે. કર્તૃત્વનો ભાવ એ મોટો દોષ એટલા માટે છે કે એ મિથ્યાત્વ સહિત કર્તૃત્વ થાય છે. અને તારું સ્વરૂપ છે એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાયક ભાવ છો એનો અર્થ શું છે કે તારું સ્વરૂપ છે એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. જે સ્વરૂપે છું એ સ્વરૂપે પરિણમ, જેવું સ્વરૂપ છે એ સ્વરૂપે પરિણમ એ તારા માટે ઉચિત છે અને યોગ્ય છે. એમ ન પરિણમવું એમ ઉપદેશમાં તો એમ કહેવા સિવાય બીજો ઉપાય પણ શું છે? એટલે એમ કહેવામાં આવે છે. એટલી વાત છે. રસ છે બહારમાં જ્યાં જવાય છે ત્યાંની મહિમા છે, જ્યાં જવાય છે ત્યાંની કિંમત છે. અને તે એટલી કિંમત છે કે પોતાના આત્માથી વધારે એની કિંમત છે. દેહાદી અને સંયોગ અને રાગ અને રાગના વિષયની એટલી કિંમત છે કે પોતાના આત્માથી પણ એને અધિકાર આપે છે, ત્યારે વૃત્તિ ત્યાં જાય છે. એ સિવાય વૃત્તિનું જોવું નથી. પરિણમન આત્મા અને આત્માનું પરિણમન એ તો વિજ્ઞાનનો વિષય છે. જે કાંઈ પરિણમન થાય છે સહજપણે એ તો એની વૈજ્ઞાનિક સ્થિતિ પરિસ્થિતિ છે. એ વૈજ્ઞાનિક પરિસ્થિતિમાં ઈચ્છા શું કામ કરે? કોઈ એમ કહે કે આ લોઢું છે એ લાકડાનું કામ કરવું જોઈએ, લોઢામાં ઇલેક્ટ્રિકનો કરંટ પસાર થાય ને લાકડામાં ન થાય, તો એમાં ઈચ્છા શું કામ કરે?
મરી જાય પથાર ખાય.
એ તો વસ્તુ તો વસ્તુના ગુણધર્મ પ્રમાણે કામ કરશે. એમ તારી મહિમા આત્મ સ્વરૂપ કરતા, જ્ઞાયક ભાવ કરતા, રાગ ને રાગ ના વિષય દેહાદી પરદ્રવ્યો પ્રત્યે જેટલી અધિકાય આપી છે, પર્યાય ને ત્યાં જતી તું પોતે રોકી શકીશ નહીં. તારી પર્યાય ને ત્યાં જતી રોકવાની તારી ઈચ્છા બેકાર જશે, કામ કરશે
નહીં.
કેમ કે તે અધિકાય આપી છે ને ઈચ્છા એમ કર કે ત્યાં મારો ઉપયોગ ન જોવો જોઈએ, મારી વૃત્તિ ન જોવી જોઈએ, કેમ કામ આવશે? સહજ જ જશે. તારી ઈચ્છા વિરુદ્ધ તે સહજ ગયા વિના રહેશે. એટલે એમ જાણવું કે જ્યાં સુધી આ આત્માની મહત્તા આવે નહીં, જ્ઞાયક ભાવ સર્વોત્કૃષ્ટ તત્વ છે એની મહત્તા આવે નહીં, અને એ મહત્તા ઓળખાણ વિના પણ આવે નહીં, ત્યાં સુધી વૃત્તિનું કોઈ અંશે પણ તેની સન્મુખ થવું કે અંતર્મુખ થવું એ શક્ય નથી, સંભવિત નથી. એ તો વૈજ્ઞાનિક સ્થિતિ છે, એમાં બીજું કાંઈ ચાલે એવું નથી. પાંચસો ને બાર છે, 513. પર્યાય ગૌણ થઈ જાય છે તેનો અર્થ વિતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નહીં. શું થાય? ગૌણ મુખેના વિષયમાં પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ 201 ઉપરના પ્રવચનમાંથી આ ટુકડો છે, 513 અને 514. બંનેનો વિષય એક જ મુદ્દો સમજાવવા માટેનો છે, બંને બોલનો. થોડી વિશિષ્ટ વાત છે આમાં કે આત્મા ત્રિકાળી સ્વભાવ મુખ્ય છે, પર્યાય માત્ર ગૌણ છે. ચાહે શુભની પર્યાય હો કે ચાહે શુદ્ધ સમ્યક દર્શન અને આનંદની પર્યાય હો, એ વિષય તો વારંવાર મુખ્યપણે વાંચવા સાંભળવા મળે છે, ત્યાં પણ આ ભૂલ ન થાય, આ સમજણની અંદર આ ભૂલ ન થાય, એટલા માટે એનું સ્પષ્ટીકરણ કુદરતી આમે અહીંયા આવ્યું છે. આવું જ સ્પષ્ટીકરણ પ્રવચન સારના 172 ગાથાના 20મા બોલના પ્રવચનમાં આવ્યું છે, એ પણ અહીંયા આ જ વિષય છે. અને અનુભવીને તો આ વિષયનો સંશય કે અજાણપણું કે અજ્ઞાન નથી કે વિપર્યાસ પણ નથી, પણ જેઓ હજી આ અનુભવમાં આવ્યા નથી એવા જીવો માત્ર પરલક્ષી ધારણા કરે છે, આત્માને મુખ્ય કરે છે, પર્યાયને ગૌણ કરવાની વાત સમજે છે, ત્યાં પણ એને એ વિષયની અંદરમાં એક ભેદ છે, એમાં પણ એક ભેદ છે, એક રહસ્ય છે, એ અહીંયા 513-14 સમજાય છે. આગળ પણ જે એક બોલાનો આવે છે લગભગ 564 કે ઉપર આગળ છે, આવો જ આવે છે. શું કહે છે કે પર્યાય ગૌણ થઈ જાય છે તેનો અર્થ વિતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નહીં, એમ કહેવું. જ્યાં પર્યાય ગૌણ થઈ જાય છે એમ કહેવું છે, ત્યાં વિતરાગતાનો અનુભવ વેદનમાં ગૌણ થઈ જાય છે એમ કહેવું નથી. વેદન અપેક્ષાએ તો અનુભવ મુખ્ય છે અને જ્ઞાયક ભાવ એ તો માત્ર લક્ષણનો વિષય છે અને વેદનનો વિષય નથી, તેથી તે ગૌણ છે. મલાડના પ્રવચનમાં એ વિષય બહુ સારી રીતે આવ્યો. 514 માં વધારે કે છે વિનય મુખ્ય છે, અનુભવની અપેક્ષા એ વેદન મુખ્ય છે, લક્ષની અપેક્ષા એ ભલે ગૌણ કર્યું, લક્ષ નથી કરવાનું એનું. ભલે અનુભવમાં વેદન મુખ્ય હોય તો એનું લક્ષ કરવાનું નથી, અને લક્ષ આત્માનું કહ્યું છે ત્યાં આત્માનું અનુભવન નથી, જેનું લક્ષ છે તેનું અનુભવન નથી. એવી ભાષા આવે કે આત્માનો અનુભવ જ્ઞાયક ભાવ અનુભવમાં આવ્યો એમ કહેવાય, પણ જ્ઞાયક ભાવ તો પર્યાય રૂપે થતો નથી, અને એક સમયની પર્યાયમાં ત્રિકાળી આવતો નથી. જ્યારે એ વિષય સ્પષ્ટ છે ત્યારે મુખ્ય ગૌણની જે કથન વિવિક્ષા છે એ વચન વિવિક્ષામાં લક્ષની અપેક્ષા એ વેદનને અત્યંત ગૌણ કરાવતા હોવા છતાં પણ વેદનની અપેક્ષા એ વિચારવામાં આવે તો વેદન મુખ્ય છે અને લક્ષ ગૌણ છે. આવો વિષય છે, એ વિષયને અહીંયા સ્પષ્ટ કરવો છે કે પર્યાય ગૌણ થઈ જાય છે તેનો અર્થ વિતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નથી. એમ નહીં, વેદનમાં તો વિતરાગતાનું જે વેદન છે જેને સ્વરૂપ સંવેદન કહેવામાં આવે છે, જેને સ્વરૂપ સંચેતન કહેવામાં આવે છે, એ જ્ઞાન અને આનંદનું વેદન છે અવસ્થામાં, એ વેદન વેદનની અપેક્ષાએ કોઈ ગૌણ છે એમ તો છે નહીં. ભલે લક્ષ ત્યાં નથી તો પણ એ વેદન છે એટલો જ ધર્મ છે, અને એ પ્રયોજનથી જે કાંઈ ઉપદેશ છે એ વેદનમાં આવવા અંગેનો ઉપદેશ છે. પ્રયોજન શું છે, ઉપદેશનું પ્રયોજન શું છે, અથવા પોતાને પ્રયોજન શું છે, પોતાનું પ્રયોજન શું, એમ જો વિચારવામાં આવે તો વિતરાગતાનું ઉત્પન્ન થવું, વિતરાગતાનું પ્રાપ્ત થવું એટલું પોતાનું પ્રયોજન છે, અને રાગાદી દોષોનું ટળવું એ નાસ્તિથી પોતાનું પ્રયોજન છે. એટલે વિતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નહીં. જો પ્રયોજનને એટલી હદે ગૌણ કરવામાં આવે તો પ્રયોજન અને અપ્રયોજન સંબંધિત વિવેક રહેશે નહીં, આ પરિસ્થિતિ ઊભી થશે. અમારે તો આત્માની મુખ્યતા છે, પર્યાયનો તો એવી ઉડાડીએ છીએ, એવી ઉડાડીએ છીએ કે જાણે પર્યાયનો પત્તો લાગે નહીં. કહે છે કે હું કાંઈક એવે રસ્તે ચડી જઈશ કે તને પ્રયોજન શુદ્ધાનો વિવેક રહેશે નહીં તો ગડબડ મોટી ઊભી થશે. લક્ષમાં ભલે શુદ્ધાત્મા મુખ્ય છે, આશ્રય કરવાનું સ્થાન ભલે શુદ્ધાત્મા છે, તો પણ સાધક જીવ એટલો વિવેકી છે કે એ પોતાની અવસ્થામાં પોતાના પ્રયોજનના વિવેકને ચૂકતો આવી કોઈ સાધકની અટપટી દશા છે. અટપટી દશા છે કે એના એના લક્ષમાં શુદ્ધાત્મા છે તો પણ એના પ્રયોજનના વિષયને સાધતો એ વાત છે. પોતાના લક્ષમાં પોતાનું શુદ્ધાત્મ તત્વ છે એમાં પોતાનું પ્રયોજન સદાય રહ્યું છે એના ખ્યાલ બહાર નથી, અને પોતાનું પ્રયોજન ક્યાં છૂટી જાય છે એના ખ્યાલ બહાર જાય તો એને જ્ઞાયક ભાવનું લક્ષ્ય થાય એ વાત પણ રહેતી. કોઈ એમ કહે કે મૂકો એ પ્રયોજનની માથાફોડ એ વાત તો પર્યાયની પર્યાયમાં રહી ગઈ. અમારે તો ત્રિકાળીનું કામ છે. તો કહે છે કે એમ એની ગૌણતા થાય એમ હોય તો તને જ્ઞાયક ભાવ હાથમાં નહીં આવે, અને કાંઈ જ્ઞાયક ભાવને બદલે કોઈ કલ્પના પકડાઈ જશે અને એમાંથી તારું દુઃખ મટશે એ વાત રહેશે. પછી દુઃખી થઈશ તારે તને જ્ઞાયક ભાવે યાદ નહીં આવે કે હું જ્ઞાયક ભાવ છું કે નહીં. પછી તો દુઃખની અંદર ઊંડો ઉતરી જઈશ. ગૌણ થઈ, પર્યાય ગૌણ થઈ એટલે વિતરાગતા પર્યાયમાં ન આવી, કે વિતરાગતા પર્યાયમાં ન થઈ માટે ગૌણ થઈ ગઈ એમ નહીં. ખરેખર પર્યાય ગૌણ થઈ ત્યારે વિતરાગતા પર્યાયમાં ઉત્પન્ન થઈ, એ વાત સાથે એને સમજવી જોઈએ. પર્યાય ગૌણ થઈ એટલે વિતરાગતા પર્યાયમાં ન આવી, કે વિતરાગતા પર્યાયમાં ન થઈ એ પ્રકારે અહીંયા ગૌણ થઈ ગઈ એમ છે નહીં. પ્રયોજનની દ્રષ્ટિએ તો એટલે હદ સુધી જ્ઞાની શુદ્ધા વિચાર કરે છે કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ હું છું દોષ અનંતનો ભાજન શું કરું, અનંત દોષનું ભાજન છું. એમ પોતાની પર્યાયમાં પોતાને ગુણ દોષના પ્રયોજનનો ખ્યાલ ન રહે એ પ્રકારે પર્યાયને ગૌણ કરવાનું ક્યાંય જૈન દર્શનમાં કહ્યું નથી. એ તો આઉટ ઓફ કોમન સેન્સ વાત છે. અન્ય દર્શનમાં પણ જ્યાં એ વાત નથી ત્યાં જૈન દર્શનમાં એ વાત ચૂકી જવાની હોય, એ રીતે પર્યાયની ગૌણતા કરાવી હોય એવું તો કદી હોય શકે નહીં. ઉલટાનો જેને જ્ઞાયક ભાવ અવલંબનમાં આવે છે લક્ષમાં આવે છે એને તો ઝીણામાં ઝીણો નાનામાં નાનો વિવેક એને પ્રગટ છે, મહાવિવેક એને પ્રગટ થાય છે, એટલે કોઈ પડખે દોષ ન થાય એ પ્રકાર એને સારી રીતે સાપેક્ષપણે નિર્દોષ થવાનો એક આપોઆપ સ્વયં ઉત્પન્ન થતો પર્યાય કામ કરવા લાગે છે. કેમ કે ગુણ દોષના અનંત ભાગના છે, ભાંગા છે. કયા દોષને શ્રદ્ધા સાથે સંબંધ ધરાવતા મોટા દોષનું સ્થાન પકડાય છે, કયો દોષ માત્ર ચારિત્રની પર્યાયમાં જાય છે અને શ્રદ્ધા સાથે સંબંધ ધરાવતો નથી, ત્યાંથી માંડીને અનેક પ્રકારના વ્યવહારના પ્રકાર છે. જેમ કે આ પ્રતિમા આદિનું સ્થાપન છે, પરદ્રવ્ય છે, પરદ્રવ્ય છે એ સંબંધમાં તો એમાં પણ પૂરો વિવેક છે કે એ પ્રતિમાને ઉડાવી શકાય નહીં, એ પ્રતિમાને વિકૃત કરી શકાય નહીં. જેવું અનાદિનું જૈન દર્શનમાં નિર્દોષ એનું સ્વરૂપ સ્થાપ્યું છે એવું સ્વરૂપ મોક્ષ માર્ગને વિશે સ્થાપવા યોગ્ય છે, અથવા મોક્ષ માર્ગી જીવોને તે પ્રકારનો જે ભાવ છે એવો ભાવ તે ગુણ સ્થાનમાં ન હોય તો એને મોક્ષ માર્ગ પણ ન હોય, ભલે તેનાથી ધર્મ નથી, ભલે તેનાથી ધર્મ નથી તો પણ તેના વિના પણ ધર્મ નથી. એ વાત એને બંને અપેક્ષાઓ પરસ્પરની જે અપેક્ષાઓ ઉપર નીચેની છે એ બધો તમામ વિવેક એના નિર્દોષ થવાના પ્રયોજન સાથે સંકળાયેલો હોવાથી અનેક નાના મોટી વાતની વિષયની અંદર એને વિવેક પ્રગટે છે. એ વિવેક પર્યાયની મુખ્યતા થઈ ગઈ છે એમ ત્યાં નથી, અને જ્ઞાયક ભાવ ત્યાં ગૌણ થઈ ગયો છે એમ નથી. સુખદેવ શ્રી પોતે સ્થાનવાસી સંપ્રદાયમાં થી આવ્યા, પણ પ્રતિમાનો નિષેધની વાત આવે તો તે બિલકુલ સહન કરવા તૈયાર નહીં, બિલકુલ હોય છે. એક દલીલ એવી આવી એ કાળમાં કે સાહેબ આ દિગંબર સંપ્રદાયમાં પણ એક તારણ પંથ છે, સાગરની એ બાજુ તારણ પંથ વિશેષ છે, એ લોકો તો મંદિર બનાવતા નથી, શાસ્ત્રની સ્થાનકવાસીની જેમ સ્થાપના કરે છે, છે બધા દિગંબર. અને એમના જે તારણ સ્વામી હતા એ જ્ઞાની થઈ ગયા, એમણે આત્માની ને જ્ઞાયક ભાવની બહુ વાતો કરી છે, વાત વારંવાર વાતો કરી છે, ખૂબ ઘૂંટ્યા છે એમને એમના હાથમાં. અમલ ને વિમલ ને એ બધા શબ્દો બહુ આવે છે ને, અને આવું છે એમાં શું છે તો કે એ કાળ પૂરતી મર્યાદા હતી. એક કાળ એવો હતો એમના જમાનાનો કે મોગલ બાદશાહો મુસલમાન બાદશાહો જૈન પ્રતિમાને ખંડિત કરતા હતા, અને એ તોફાન વધી ન જાય એટલે એ તોફાનમાં શાંત રહેવા માટે મર્યાદિત કાળ માટે એમને પ્રતિમાનું સ્થાપન નહીં કરવાને બદલે શાસ્ત્રનું સ્થાપન કરવાનું વિચાર્યું હતું. એ દ્રવક્ષેત્ર કાળ ભાવ જોઈને વિચાર્યું હતું, પણ ક્યાં એમણે પ્રતિમાનો નિષેધ કર્યો છે એવી વાત છે નહીં. જો ખરેખર વિપર્યાસ હોત તો પ્રતિમાનો નિષેધ આવ્યા વિના રહેત નહીં. કેટલા કેટલા ખ્યાલ જાય છે એ કાળમાં એ થઈ ગયા, પણ ગુરુદેવનો ખુલાસો એટલો બધો એપ્રોપ્રિએટ હતો કે એમાં ક્યાંય શંકાને સ્થાન રહે. એમ પ્રયોજન છે એ પર્યાય વિષયક છે, અને પર્યાય વિષયક પ્રયોજન છે એ લક્ષની અપેક્ષાએ ગૌણ છે, પ્રયોજનની અપેક્ષાએ અર્ગીઝ નહીતર એનું લક્ષ પણ નહીં થાય ને એનું પ્રયોજન પણ સિદ્ધ નહીં થાય એમ કેવું છે. પોતાનો નાનો દોષ પણ એની અંદર પોતાને પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવું ધ્યેય હોવાને લીધે એને પોતાનો નાનો દોષ પણ મોટો દેખાય. એવી જ કોઈ નિર્દોષ થવાની અંતરંગ લાઈન છે કે પોતાનો નાનો દોષ પણ એને મોટો દેખાય છે. શું કહે છે કે ફક્ત લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું, જ્યાં લક્ષ કરવાની વાત છે ત્યાં પર્યાયને ગૌણ કરાવી છે. વિતરાગી પર્યાયનું લક્ષ વિતરાગી પર્યાય ઉપર નથી માટે ગૌણ કહ્યું છે. એ પર્યાયમાં પ્રયોજન સધાતું હોવાથી હોવા છતાં અને ગુણ પ્રગટતા હોવા છતાં પર્યાય બુદ્ધિ પર્યાયમાં અહમ બુદ્ધિ એવું થતું નથી, અને દ્રવ સામાન્યમાં અહમ બુદ્ધિ થતાં પર્યાયમાં વિતરાગતા આદિ અનેક ગુણો ખીલી નીકળે છે. એ રીતે એ વાતને બતાવવા માટે પર્યાય ઉપર લક્ષ નથી. કોનું લક્ષ નથી કે ખુદ વિતરાગી પર્યાયનો વિતરાગી પર્યાય ઉપર લક્ષ નથી, ખુદ સમ્યક દર્શનની પર્યાયનો સમ્યક દર્શન ઉપર અવલંબન નથી, ખુદ સમ્ય જ્ઞાનની પર્યાયનો સમ્ય જ્ઞાનની પર્યાયને અવલંબન લક્ષમાં લીધો નથી. એવી સ્થિતિ જોઈને ત્યાં એ અપેક્ષાએ ગૌણ કરાયું છે, પણ ગૌણ કરીને તું પ્રયોજનને ચૂકી જા એ વાત તો હરગીજ છે. કેવા કેવા અંદરના પડખા ખોલીને ગુરુદેવે ઉપકાર કર્યો છે, કેવા પડખા અંદરના ખુલ્યા છે કે આ મુખ્ય 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 તને ઘૂંટાવીએ છીએ આત્મા મુખ્ય. ઉપર નથી, એનું લક્ષ નથી, માટે ગૌણ કહ્યું છે. વિતરાગી પર્યાય છે તેના ઉપર લક્ષ નહીં, પણ ધ્રુવ પર લક્ષ છે. ત્યાં શું છે? લક્ષ છે ધ્રુવ પર છે, પણ ધ્રુવ પર છે એટલે ધ્રુવ નું વેદન છે એ વાત નથી. અને ધ્રુવ પર છે એટલે વિતરાગતા નું વેદન એટલું ગૌણ થઈ જાય છે કે જાણે કાંઈ એનો ઉપાડ જ નથી. એમ કઈ નથી. આગળનો વાત જરા જોરથી કહેશે, 514 માં કે એમ તું વેદન ને ગૌણ કરીશ તે નહીં ચાલે, હો એમ કહ્યું છે. એવી ભાષા આવી છે, શૈલી એવી આવી છે ને 514 માં. એ વાત છે. વેદન માં આવ્યો એ વેદન ને તું ગૌણ ન કરીશ, હા એમ કહ્યું છે. અને એની ઉપર કહ્યું છે નહીં ચાલે એમ. પણ જે આ વેદન છે ઉપર ની લીટી તેને ગૌણ કરીશ એ નહીં ચાલે એમ કહ્યું. ઠીક છે, શું કહેવા માંગે છે? જરા અટપટું લાગે, પણ જેની જે કહેવાની અપેક્ષા છે, જે મર્યાદા છે, જ્યાં જે કઈ કહેવા ધારે છે એ બરાબર ખ્યાલમાં આવે તો એમાં કઈ અટપટું લાગે એવું નથી. દુનિયામાં કઈ તું અટપટા કામ નથી કરતો. દુકાને રડવા જાસ ને હારો ગરગ આવે ત્યારે ખરો શું કરવા કરે છે? મોટો ગરગ આવે બધું ધંધો પછી કરશું, પેલા તમારા સત્કાર કરવા દો અમને. શું કે વેપાર તો થશે, હવે તમે આવ્યા છો એટલે ઘણો ભલે વેપાર થોડો મળો થાય એનો કઈ વાંધો નહીં, પણ પેલા તમે લેશો શું એ વાત કરો. એ લોકો ભાઈ જમીન આવ્યા છે ને હવે કાંઈ જગ્યા નથી અત્યારે, તો કે ના એના ઉપર આ ખાઈ શકાય, જેમાં ઉપર આ લઈ શકાય, જેમાં ઉપર ડાક્ટર થઈ જાય ઘડીક માં તો. એટલો બધો પ્રેમ ક્યાંથી ઉભરાઈ ગયો? કઈ હગો નથી, સુગંધી નથી, મામા માસી નો ભાઈ નથી, પણ એને એમાં પ્રયોજન ભાસે છે. વાણી એ તો બહુ કહેવતો જોડી છે, મોઢું ખાય તો આંખ શરમાય. શું કે ઘરે જમવા લઈ જાય, ખબર છે કે નહીં બધી? ઘરે જમવા લઈ જાય કે એને જમાઈ ગયા હોય સરખી રીતે, પછી ભાવ વધારે લીધો હોય તો શરમ નો માર્યો બોલી શકે નહીં. આવા હોશિયાર હોય છે, પોતાના પ્રયોજનમાં કેવી અટપટીને આટી ઘૂંટી કરનારા સંસાર ચાતુરીના ચતુર, રખડપટ્ટીમાં રખડવાના ચતુર. આવી બધી ચતુરાઈ તો જાણે છે, કઈ ભોળા નથી. અને એમ માને કે અમે કેટલા હોશિયાર, એવા જમાડાને ખુશ કરી દીધા પછી વધેરી નાખ્યા. ઠીક, ભાવમાં તો અમે વધેરી નાખ્યા. એ હોશિયારી માને ભાઈ, આ તો બધા માયાચારના અને કપટના પરિણામ છે. 3 ઇંચ ગતિમાં જવાના એ બધા પરિણામ છે. કેવા? મનુષ્ય થાય નહીં, દેવ થવાનો પ્રશ્ન. તો અહીંયા તને અટપટું લાગે છે, પણ આટલી બધી તો તને કુશળતા આવે છે. તારા લૌકિક પ્રયોજનના કાર્યમાં તો તને આટલી બધી કુશળતા આવડે છે. આમ ભોટ જેવો દેખાતો, પણ આવી બધી વાત બહુ ખબર પડતી હોય. આયા એમ કહે છે કે અમને આવું સમજાતું નથી. ઘડીક પર્યાયને ગૌણ કર્યો, ઘડીક દ્રવ્યને ગૌણ કર્યો છે, આ અમને કાંઈ સમજાતું નથી. અમારે કરવું શું? કરવું સાચી વાત એ છે કે તારે સુધરવું નથી એવી તારી દાન ચોખ્ખી છે, એટલે તને સમજાતું નથી. નહીતર આ સમજાયા વિના જો અંદરથી પોતાને પૂર્ણ શુદ્ધ થવાનું ધ્યેય હોય તો એની પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ થયા વિના રહે નહીં. આ વૈજ્ઞાનિક અબાધિત સિદ્ધાંત છે. આત્માના વિજ્ઞાનનો આ અબાધિત સિદ્ધાંત છે કે જેને પૂર્ણ શુદ્ધ થવાની ધ્યેય બાંધ્યું હોય, એ ધ્યેયને જે અનુસરવા માગતો હોય એને એના પોતાના વર્તમાન પરિણમનમાં, ચાલતા પરિણમનમાં, ગુણ દોષના વિષયમાં એની દ્રષ્ટિ સૂક્ષ્મ થયા વિના રહે નહીં, ન ભૂતો ન ભવિષ્યતિ. તિરિંચને થાય છે, બીજાને નહીં થવાનો પ્રશ્ન રહેતો નથી. દીપકભાઈ નથી આવ્યા ને, દીપકભાઈનો મુદ્દો છે ગુરુવારે શરૂ કરવાનો. ચર્ચા તો ચાલે છે હમણાં ભાઈઓ સાથે, ભેદજ્ઞાન ભેદજ્ઞાન ભેદજ્ઞાનની વાત વિશેષ વિચારીએ છીએ, પણ ભેદજ્ઞાન તો દિવસમાં કરવા માગીએ તો થતું નથી. એ ખ્યાલમાં આવ્યું કે ભેદજ્ઞાન કરવું જોઈએ, પણ આખા દિવસના કાર્યોમાં ભેદજ્ઞાન કરવાની ઈચ્છા હોવા છતાં, સવારે સ્વાધ્યાયમાં એ ઈચ્છા કરી હોવા છતાં થતું નથી એનું કરવું શું. પછી કીધું પાછળથી ઉપાડી કે મુખ્ય મુદ્દો આ છે કે જેની શરૂઆત નથી થતી અને જેની શરૂઆત કરવી છે એને પહેલું પગથિયું આ છે કે એને પૂર્ણ શુદ્ધ થવાનું અંતરમાં ધ્યેય છે કે નહીં, કે માત્ર એવું વિચારીને આવ્યો છે કે સમ્યક દર્શન થઈ જાય ને એટલે બસ. હા, એક સમ્યક દર્શન થઈ જાય ને, આપણને એક સમ્યક દર્શન થઈ જાય ને, ગુરુદેવે સમ્યક દર્શનનો મહિમા કર્યો છે માટે એક સમ્યક દર્શન થઈ જાય ને, કહે છે કે સમ્યક દર્શન તને થવાનું નથી. પરિપૂર્ણ શુદ્ધ જેને થવું છે, પૂર્ણ શુદ્ધ જેને થવું છે, એવું જેનું ધ્યેય છે એને એક હાથમાં પ્રયોજનના વર્તમાન ચાલતા પરિણમનમાં પ્રયોજનના વિષય ઉપર એક નવી લાઈટ મળી જાય છે. જેમ હાથમાં ટોર્ચ લઈને ચાલે તો ખાડામાં પડે, એ કોઈ જગ્યાએ વિવેકમાં ભૂલે નહીં એવું થવાનું એની પાસે શું સાધન. હજી તો શ્રદ્ધા જ્ઞાન સમ્યક થયા નથી, એની પાસે સાધન શું? આ સાધન છે પહેલા. એ વિષય ઉપર ધ્યાન પણ ન હોય, એ વિષય વિચાર્યો પણ ન હોય, એના ઉપર લક્ષ પણ ન ગયું હોય કે આ પાયામાં આ જોશે પૂર્ણતાને લક્ષે શરૂઆત, એ પાયામાં જોશે ત્યાં સુધી ભલે ગમે એટલા ફાંફા મારે બધા નકામા છે. કોઈ રીતે પત્તો ખાય એવું નથી. ફક્ત લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું છે તો, પણ વિતરાગી પર્યાય થઈ તેના ઉપર લક્ષ નહીં એમ કહેવું છે. લક્ષ એના દેવાનો આશ્રય કરવાનો કે એમાં લક્ષ અવલંબન દેવાનો પ્રશ્ન નથી, પણ ધ્રુવ ઉપર લક્ષ છે. અપરિણામી એ પરિણામમાં આવતું નથી, અપરિણામી તત્વ છે, ધ્રુવ તત્વ છે તે અપરિણામી તત્વ છે, એ પરિણામમાં આવતું નથી, પોતાના સ્વસ્થાનમાં જ સદાય રહે છે, પોતાનું સ્થાન છોડીને વિચલિત થઈને કદી પર્યાયમાં આવતું નથી, છતાં એ પરિણામમાં અપરિણામીનું જ્ઞાન અને વિતરાગતા આવે છે, છતાં એ પરિણામમાં અપરિણામીનું જ્ઞાન આવી જાય છે. શું થાય છે? પરિણામમાં એ આવતું નથી, પણ એ પરિણામની અંદર ધ્રુવનું અપરિણામી કેવું છે એનું જ્ઞાન આવી જાય છે, અને જ્ઞાન આવી જાય છે ત્યારે પરિણામમાં વિતરાગતા ઉત્પન્ન થાય છે. કેમ કે એ અપરિણામી પોતે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે. અત્યારે ચાલુ વર્તમાનમાં પોતે જ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે એમ જ્યાં જ્ઞાનમાં અંદર આવે છે ત્યાં પર્યાયમાં વિતરાગતા થઈ જાય છે. લક્ષમાં ધ્રુવ રહે છે અને સ્વસંવેદન શરૂ થાય છે, એ સ્વસંવેદન વેદનની અપેક્ષાએ મુખ્ય છે, વેદનની અપેક્ષાએ ધ્રુવ મુખ્ય નથી. લક્ષની અપેક્ષાએ ધ્રુવ મુખ્ય છે, વિતરાગી પર્યાયનું સ્વસંવેદન પણ મુખ્ય નથી. આ બંને વાત જેમ છે એમ પરિણમનમાં એક સાથે સાયમલ્ટેનિયસ એક સાથે છે બે, એ જેમ છે એમ એને બરાબર બેસવી જોઈએ. નહીતર વેદનની મુખ્યતાથી જ્યાં પરિણામની મુખ્યતાની વાત આવશે ત્યાં એને એમ થશે કે આવડી વાત ક્યાંથી મારી આવી, વચમાં આવી વાત ક્યાં, અમારે તો ધ્રુવનું કામ છે, ધ્રુવની મુખ્યતા જ કરવી છે, અમારે તો પર્યાયની મુખ્યતા બિલકુલ જોઈએ નહીં, એમ છે. એ જ વિષય ઉપર આગળ 514 ચાલે છે કે ત્રિકાળી નાથની સત્તાનો સ્વીકાર વિતરાગ ભાવે થયો, એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. શું કહે છે કે જે ત્રિકાળી નાથ ત્રણ લોકનો નાથ, ત્રિકાળી નાયક સ્વભાવ એ છે, એની મોજૂદગી, સત્તા એટલે એની મોજૂદગી એ છે એમ જ્યાં સ્વીકાર થયો, એ સ્વીકાર કરનાર પોતે વિતરાગી ભાવ છે. રાગથી એનો સ્વીકાર થતો નથી, વિતરાગી સ્વરૂપનો રાગ દ્વારા સ્વીકાર થતો નથી, રાગના સાધન વડે તેને સધાતો નથી. જ્યાં એ વિતરાગ ભાવે એનો સ્વીકાર થયો તો એ સ્વીકાર થયો એવો જે વિતરાગ ભાવ, એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી, ત્યારે ઉત્પન્ન થયેલો એ ભાવ છે. એને તું લક્ષની અપેક્ષાએ ગૌણ કર, આશ્રયની અપેક્ષાએ ગૌણ કર, એ તો ઠીક છે, પણ વેદનની અપેક્ષાએ અને પ્રયોજનની અપેક્ષાએ જો તું એને ગૌણ કરવા માંગતો હો તો એ તારી વાત ત્રિકાળીનો આશ્રય કરવાની વાત પણ સાચી ને બરાબર નથી, ગરબડ છે એની અંદર. એમ અહીંયા લેવું છે એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી, અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે, અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. અનુભવ છે અનુભવના વેદનમાં જે રહે છે એને વેદનની અપેક્ષાએ ગૌણ કરવા માગે તો એ વાત બિલકુલ વિપરીત થઈ જાય છે. જ્યાં પર્યાયને નો વિષય વિપર્યાસને પામ્યો ત્યાં કહેવાની ભાગ્યે જ જરૂર છે કે દ્રવ્યાર્થિક નયનો વિષય એને ઓર વિપરીત છે કે કેમ એ બતાવવાની જરૂર રહેતી, વિપરીત જ છે, આપોઆપ સાબિત છે. ઘણા એમ વિચારે છે તો વ્યવહારની ના વિષયમાં કે પર્યાયની ના વિષયમાં, પર્યાયાર્થિક નિર્ણય વિષયમાં ભૂલ થઈ જાય એનો કાંઈ વાંધો નહીં, પણ દ્રવ્યાર્થિક નિર્ણય વિષય તો બરાબર છે કે નહીં, કે પર્યાયાર્થિક નિર્ણય વિષયમાં પણ જ્યાં પ્રયોજનનો વિષય છે ત્યાં જો ભૂલ થઈ જાય, એ વિષય જો પ્રયોજનને અડતો હોય એવો વિષય હોય ને ત્યાં જો ભૂલ થઈ જાય તો દ્રવ્યાર્થિક નિર્ણય વિષયમાં 100એ 100% ભૂલ છે. એ વિચારવાની પણ જરૂર નથી કે ત્યાં ભૂલ છે કે નહીં, ભૂલ જ છે એમ છે. કહે છે કે અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે, પરિણામને ગૌણ કહ્યું એ તો લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું, અનુભવની અપેક્ષાએ ગૌણ નહીં એમ કહે છે. જોયું ચોખ્ખું કરે છે કે પરિણામને ગૌણ કહ્યું ત્યાં લક્ષ્મી સ્વરૂપ ત્રિકાળી ધ્રુવની લક્ષ્મી અપેક્ષાએ ગૌણ કહ્યું, અનુભવની અપેક્ષાએ ક્યારે પણ પરિણામને ગૌણ કહ્યું નથી. નહીતર તો નવ તત્વનું જે અનાદિનું પ્રતિપાદન છે જૈન દર્શનમાં, નવ તત્વનો વિષય અનાદિ પ્રતિપાદિત છે. જેમ નમસ્કાર મંત્ર અનાદિત પ્રતિપાદિત છે, એટલો જ નવ તત્વનો વિષય અનાદિથી પ્રતિપાદિત છે. અને એ નવના ભેદ પ્રયોજનની મુખ્યતાથી પડ્યા છે. કેમ કે નવમાં પાંચ તો પ્રયોજનનો વિષય જ છે, નવમાં સાત તો બે જ દ્રવ છે, સાત તો પર્યાય છે. પ્રયોજનના વિષયને કેટલો મોટો ભાગ આપ્યો નવમાંથી? જો નવમાંથી બે દ્રવ હોય અને સાત તત્વનો વિષય પ્રયોજન સાથે સંબંધ ધરાવતો હોય, કેમ કે શુદ્ધિ અશુદ્ધિનો વિષય છે પર્યાયનો, તો નવમાંથી બે ટકાવારી કાઢો તો 30% આસપાસ આવશે, વધારે નહીં આવે. 70% જેટલો ભાગ પ્રયોજનને કારણે છે. એટલે એ એમ સૂચવે છે કે નવે નવનું પ્રતિપાદન પ્રયોજનની મુખ્યતાથી છે. દ્રવ્ય તો પોતે છે એટલે એને નહીં લેવાનો સવાલ થતો નથી, અને અન્ય દ્રવ્યની સાથે જોડાઈને વિકાર પામે છે એટલે એનું સ્થાન નહીં લેવાનો સવાલ રહેતો નથી. પણ એ નવે નવ તત્વનું પ્રતિપાદન છે એ બંધ મોક્ષના પ્રયોજનથી છે, એ અનાદિનું પ્રતિપાદન છે. તો એ અનુભવના અપેક્ષાએ એને પર્યાયને પરિણામને ગૌણ કરાયું નથી, એ સ્પષ્ટ વાત છે. અનુભવની અપેક્ષાએ એ જ મુખ્ય છે. હવે ચોખટ કરે છે, ઠીક. અનુભવની અપેક્ષાએ એ જ મુખ્ય છે કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. ધ્યાન ખેંચવા જેવો વિષય છે. અમે અત્યાર સુધી આ ઘૂંટ્યું એનું શું? પર્યાયને ઉડાડીને દ્રવ્યને મુખ્ય કરવાનું ઘૂંટ્યું એનું શું? કે આ વાત સાથે ને સાથે તારા સમજણમાં ને પરિણમનમાં રહી હોય તો એ ઘૂંટણ બરાબર છે, નહીતર એ ઘૂંટણ પણ તારું ખોટું છે. એમ દ્રવ્યની મુખ્યતા મુખ્યતા કરે જાય તો એવી રીતે આ વાત છે નહીં, આમ છે. પણ આ તો વ્યવહારનો વિષય છે કે ભલે વ્યવહારનો વિષય હોય તો પણ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં યથાયોગ્ય પ્રકારે હોવો ઘટે છે, નહીતર નિશ્ચયનો ગોટો ઉભો થશે. વ્યવહારનો તો થયો જ, પણ નિશ્ચયનો એ પહેલા થઈ ચુક્યો છે. દ્રવ્યલિંગી મુનિ 12માં શું જોયું છે? વ્યવહાર તો બરાબર છે, તો ત્યાં વ્યવહાર બરાબર છે તો પણ નિશ્ચય તપાસવાની વાત છે. નિશ્ચિત પરિણતિ એ પણ વ્યવહારનો વિષય છે. પછી વ્યવહારને યોગ્ય છે કે નહીં એ પછી સ્થાપવાની વાત છે. પણ કોઈ વ્યવહારમાં જ યોગ્ય નથી, જે જીનોક્ત વ્યવહાર છે એમાં જ નથી. વાત પૂરી થઈ ગઈ? પછી આના નિશ્ચયનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. પરીક્ષા તો તેની કરવાની રહે છે કે જેનો વ્યવહાર બરાબર હોય તે. જેનો વ્યવહાર બરાબર નથી એની પરીક્ષા કરવાનો ક્યાં પ્રશ્ન છે? એના તો નિશ્ચય વિષયે કોઈ પરીક્ષા કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ એનું જે સ્થાન છે એ સ્થાનના જે નિર્દોષ છે એ તો યથાસ્થાનમાં જ રાખવા જોઈએ. એટલે ક્યાં સુધી સ્થાપે છે કે અનુભવની અપેક્ષાએ પરિણામ ગૌણ નહીં, એટલું ન મૂકી દીધી વાત. અનુભવની અપેક્ષાએ પર્યાય ગૌણ નહીં એમ કહીને છોડી નથી દીધું. અનુભવની અપેક્ષાએ તો એ જ મુખ્ય છે એમ લઈ લીધું, એટલી વાત સ્થાપી છે. એ અનુભવ પૂર્ણ વિષય છે. અનુભવની અપેક્ષાએ અનુભવ મુખ્ય છે એ અનુભવ પૂર્ણ વિષય છે. કેમ કે કેવી રીતે સ્વસંવેદનમાં ઉપડે છે, ક્યાંથી એ ઉપડે છે, એ વેદનથી ઉપડવું એટલે એની અંદર વેદન ગૌણ થઈને સિદ્ધું લક્ષ આત્માની ઉપર વધારે એકાગ્ર થાય છે, એમ જે એના ઉપાડ કરવાની જે વિધિ છે, જેને સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવ્યો છે, એ પ્રકારની અંદર જે સ્થાને એ વાત છે એ સ્થાને વાત એને બરાબર રાખવી પડે છે. એમાં જરાક આગું પાછું કરવા જાય એટલે આખું તત્વ ફરી જાય. એમાં તત્વનું ખૂન થાય છે એટલે એમાં આત્માનું ખૂન થાય છે. એ વાત છે. વિષય સૂક્ષ્મ પડે તો પણ જરાક વધારે ઉત્સાહથી તૈયારી લાવીને સમજવા જેવો છે. અનુભવની અપેક્ષા એ જ મુખ્ય છે, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. દ્રવ્યનો ક્યાં અનુભવ થાય છે? અનુભવ તો પર્યાયનો થાય છે. એ અનુભવની અપેક્ષાએ જોવામાં આવે તો એને જો મુખ્ય રાખવામાં ન આવે, અનુભવના સ્થાનમાં અનુભવને મુખ્ય રાખવામાં ન આવે, તો પછી બીજી કોઈ વાત રહેતી નથી. કેમ કે તું ભલે ત્રિકાળી ત્રિકાળી કર, પણ ત્રિકાળી ક્યાં પર્યાયમાં આવે છે? એ ક્યાં અનુભવમાં જ આવે છે? એ તો અનુભવમાં આવતું નથી એવું તત્વ છે. પછી તારું પ્રયોજન શું? એ વાત જો સાવ ભૂલાઈ ગઈ હોય, વિસરાઈ ગઈ હોય કે લક્ષ બહાર હોય, તો તારા ત્રિકાળી મુખ્યતાનો વિષય પણ તારો ઠેકાણે નથી. મારું વિતરાગી તત્વ છે તેનું જ્યાં હું લક્ષ કરું છું, મારું જે મૂળ સ્વરૂપ છે, વિતરાગી તત્વ રૂપ મારું જે મૂળ સ્વરૂપ છે તેનું જ્યાં હું અંતરમાં લક્ષ કરું છું, ત્યાં તો અવસ્થામાં આપોઆપ વિતરાગી દશા પ્રગટ થાય છે. એ જ મારે મુખ્ય છે. આખરી અનુભવમાં તો અનુભવ થાય એ મારે મુખ્ય છે. નહીતર તું ત્રિકાળી 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 કરીને ત્રિકાળીની કલ્પનાનો રાગ કરી દઈશ, એમાં ત્રિકાળી મુખ્ય નહીં હોય. એમાં ત્રિકાળીનો રાગ મુખ્ય હશે પણ તને ખબર નહીં હોય. બફમ માયલો આમ થશે. કોઈ એમ કે અમે એટલી બધી ત્રિકાળીની મુખ્યતા કરીએ છીએ, એટલી બધી કરીએ છીએ, પણ શું મુખ્યતામાં ચાલે છે? રાગ કે બીજું કાંઈ? મુખ્યતા તો તેને કહીએ કે જ્યારે વિતરાગતા એ મુખ્યતામાં ઉત્પન્ન થાય ત્યારે. નહીતર તારી મુખ્યતા નથી, તારી મુખ્યતા એ ત્રિકાળીની મુખ્યતા નથી, પણ તારી રાગની મુખ્યતા વર્તી રહી છે. આમ છે. બહુ સરસ વિષય ખોલ્યો છે. મારું વિતરાગી તત્વ છે. જો સાથે ને સાથે બે વાત પ્રતિપાદન કરવાની કેટલી સમર્થ શૈલી છે આ. મારું વિતરાગી તત્વ છે તેનું જ્યાં હું અંદરમાં લક્ષ કરું છું, એ લક્ષ કરું છું ત્યાં તો વિતરાગી પર્યાય, ત્યાં તો એમ કરીને વાત લીધી છે. ત્યાં એટલું નથી લીધું, ત્યાં તો એટલે એ જ સમયે શીઘ્રપણે અંદરમાં દશામાં વિતરાગતા પ્રગટ થઈ જાય છે. એ પ્રગટ કરવાની અપેક્ષાએ તો એ જ મુખ્ય છે. જો પ્રગટ કરવાની અપેક્ષાએ મુખ્ય ન હોય તો તારો ત્રિકાળીની મુખ્યતાવાળી વાત ને ગડબડવાળી છે. અંદર ગોટો છે મોટો,
બરોબર,
અંદરમાં મોટો ગોટો છે. આ વેદાંતમાં સાંખ્યાદિના જે પ્રકાર ઉપજ્યા છે આમાંથી ઉપજ્યા છે. એવા મત છે ભાઈ કે એમાં એકલી ત્રિકાળીની વાત એટલી બધી લીધી છે કે જૈન દર્શનમાં જેમ રાગાદીને જળ કહ્યા છે એમ એ લોકો તો પ્રકૃતિનો જ સ્વભાવ કહે છે. આત્મા તો પુરાણ પુરુષ નિર્દોષ છે, આ રાગ દ્વેષ મોહ તો પ્રકૃતિના ચાળા છે. એ તો બધું પ્રકૃતિ કરે છે, પણ જળ પ્રકૃતિ કરે છે. આત્મા તો કુટસ્થ છે, આત્મા ક્યાં કઈ કરે છે? એ આદિ જે એકદમ સાંખ્યના જે અભિપ્રાય ઉત્પન્ન થયા એ ત્રિકાળીની મુખ્યતાને અયથાર્થપણે ગ્રહણ કરતા ઉત્પન્ન થયેલા અભિપ્રાયો છે. એ સ્થૂળ થયા એટલે ભૂલ દેખાય આવી, સૂક્ષ્મ થાય ત્યાં સુધી સર્વની નજરમાં એ ભૂલ આવતી નથી. જ્ઞાનીઓની નજરમાં તો આવી જાય છે. કોઈને સૂક્ષ્મ પણ એવી ભૂલ હોય તો જ્ઞાની તો સમજે છે, પણ સર્વસામાન્યપણે સમજાતું નથી. પણ જ્યારે એ સ્થૂળ થાય છે અને એ સ્થૂળતાને પણ કોઈ આખો સમૂહ અનુસરવા લાગે છે ત્યારે એક નવો સંપ્રદાય જોવામાં આવે છે કે ભાઈ આ ફલાણો સંપ્રદાય, આ તો હવે સાંખ્યવાળા છે. સાંખ્યવાળા એટલે આ કુટસ્થ આત્માને મુખ્ય કરનારા. અનુચિતપણે અયોગ્યપણે જે ત્રિકાળીની મુખ્યતા કરે છે તેને નિશ્ચયાભાસ, જૈન શાસનમાં એને નિશ્ચયાભાસ કહેવામાં આવે છે. એટલે આ બધી વાતો ગુરુદેવશ્રીએ સાથે ને સાથે રાખીને મૂકી છે. એનું આ કારણ છે કે સૂક્ષ્મપણે પણ એવા દોષ થાય નહીં. મારું વિતરાગી તત્વ છે એને લક્ષ થતા તો દશા ઉત્પન્ન થઈ જાય, વિતરાગી દશા ઉત્પન્ન થઈ જાય. એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. શું કહે છે? વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. ભલે લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું, લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું, પણ વેદન તો મારે જોઈએ. વેદનમાં બીજી વાત ચાલે નહીં. કા વેદનમાં રાગનું વેદન છે એકત્વ ભાવે મિથ્યાત્માની દશામાં, અને કા વેદનમાં વિતરાગતાનું વેદન છે રાગાદિ થાય તો પણ ભિન્ન જણાય. આમ છે તો શેનું વેદન તારે જોશે કે વિતરાગતાનું વેદન જોશે? એ વિતરાગતાનું વેદન ખરેખર લક્ષની યથાર્થતાને સૂચવે છે. લક્ષ ત્રિકાળીનું લક્ષ યથાર્થ છે કે નહીં એનું ચિહ્ન શું? બારમાં એનું શું ચિહ્ન છે? વિતરાગતાનું વેદન થવું એ એનું ચિહ્ન છે. જો વિતરાગતાના વેદનમાં આવતો નથી, અથવા તો એ વેદન વેદનની અપેક્ષાએ પણ ગૌણ થાય નહીં, એ જ મુખ્ય થાય એવો એક પ્રકાર છે. જો તારા ખ્યાલમાં ન હોય તો તારા ત્રિકાળીની મુખ્યતા વાળા વિષયની અંદર ગડબડ મૂકી છે, એ ત્યાં વિપર્યાસ ચાલ્યો છે. કેમ કે તું રાગના વેદનમાં છો, રાગના વેદનમાં એવું એકત્વ કર્યું છે કે જ્ઞાન વેદનથી જે જુદું પડવું છે અને ઉપડવું છે ત્યાંથી, એ વાત તારા ધ્યાન ઉપર આવી નથી. તો વિધિનો વિષય બહુ સૂક્ષ્મ છે. જૈન દર્શનનો આત્મના તત્વ એમ કહીને વિધિના વિષયને પ્રતિપાદન કર્યો છે. આત્માનું તત્વ છે એ, આત્મા તો તત્વ છે પણ તત્વનું પણ આ તત્વ છે એમ કહીને એ વાત સમયસારમાં તો આચાર્ય મહારાજે બહુ સરસ લીધી છે. જય હો પરમ કૃપાળુ શ્રી કાંતિ દેવ, જય હો સનાતન દિગંબર જય ધામ, જય હો.